काल से आत्मा पोताना स्वभाव ने भूलि ने स्वभाव छेद नाता दृष्टा केवल मात्र स्व ने पर એને જાણવું 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 અને આનંદને માણવું જાણે તો આનંદને માણે અને જો કરે તો ભાવ મરણે મરે જો કરતા બુદ્ધિ રાખે તો આત્મા દુઃખી થાય છે અને કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય અને જો જ્ઞાતા ભાવમાં આવી જાય તો એની અવસ્થામાં જ્ઞાતારૂપ પર્યાય પ્રગટ થાય છે સમ્યક જ્ઞાનની કે જે સમ્યક જ્ઞાન મોહ રહિત પોતાના આત્માને પણ જાણે અને મોહ રહિત એ કુટુંબ પરિવારને પણ જાણે એવું એક જ્ઞાન કુટુંબમાં બેઠા પણ એ પ્રગટ થાય છે. પહેલા પણ કુટુંબને જાણતો હતો તો મોહ સહિત જાણતો. પેલા દુકાન ધન દોલત આડી વાડી લાડી એને જાણતો તો મોહ સહિત જાણતો. જ્ઞાન તો કરતો હતો. જ્ઞાન વિનાનો કોઈ જીવ ન હોય. મોહ વિનાનો જીવ હોય પણ જ્ઞાન વિનાનો કોઈ
ના હોય.
મોહ સહિત જાણવું એ સંસાર છે અને મોહ રહિત જાણવું તે મોક્ષનો માર્ગ છે. પેલા મોહ સહિત જાણવું થતું હતું આ મારા છે મારા છે મારા છે મારા મમત્વ સહિતનું જ્ઞાન એ અજ્ઞાન હતું. મોહ સહિતનું જ્ઞાન અજ્ઞાન હતું. પર પદાર્થમાં મારાપણાની બુદ્ધિ એવો જે મોહ મમતા એ સહિતનું જે જાણવું એ અજ્ઞાન છે અને એ અજ્ઞાનથી આત્મા દુઃખી થતો હતો. એને શ્રી ગુરુ મળે છે ત્યારે એને સમજાવે છે કે આ રાગ દ્વેષના જે ભાવો છે એ તારો સ્વભાવ નથી વિભાવ છે. એ તારી જાતના ભાવને તારી જાતના પરિણામ નથી. તેથી તું એનો કરતા નથી પણ જ્ઞાનનો જ આત્મા કરતા છે એમ અંતર સન્મુખ થઈને એક વખત અનુભવ થયો અને જ્ઞાન પ્રગટ થયું તો એ મોર રહિત જ્ઞાન પ્રગટ થયું. પછી દુકાને તો જાય છે ટાઈમસર બરાબર 10 વાગે કોઈ 11 વાગે કોઈ 8 વાગે 8:30 વાગે ટાઈમે પહેલા જતો હતો. નિશા દ્રષ્ટિ મોહ લઈને જતો હતો દુકાને. હવે મોહ મૂકીને જ્ઞાન લઈને ગયો. જાણે છે દુકાનની પણ મોર રહિત જાણપણું થઈ જાય તેને ધર્મ ધ્યાન કહેવામાં આવે. મોહ સહિત જાણવું તે આર્ત ધ્યાન ને રુદ્ર ધ્યાન છે. મોહ રહિત જાણવું તેને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. અને રાગ ને દ્વેષ રહિત આત્માનું જાણવું તેને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. ગ્રસ્ત અવસ્થામાં મોહ રહિત આત્માનું જ્ઞાન થાય છે. એને ભગવાન પરમાત્મા ધર્મ ધ્યાન કહે છે. અને રાગ ને દ્વેષ રહિત આત્માની એકાગ્ર ધ્યાનથી જાણવાનો ઉપયોગ લાવ્યો તો તેને શુક્લ ધ્યાન એટલે ઉજળા પ્રજ્ઞાન કહેવામાં એ સાક્ષાત મોક્ષનું કારણ છે. શુક્લ ધ્યાન આત્માનું જ્ઞાન. જગતના જીવો આજકાલ ધ્યાને બહુ ચડ્યા છે પણ ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી કોઈને ધર્મ ધ્યાન ટકી શકે. ધ્યેયમાં આખું જગત ધ્યેયમાં બોલે. કેવું ધ્યાન કરો છો કે આત્માનું ધ્યાન કરીએ. એ આત્માનું સ્વરૂપ શું છે એ ભગવાન જાણે. અમે તો ધ્યાન કરીએ છીએ ભાઈ. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધ્યાન હોઈ શકે નહીં. જેનું તમે ધ્યાન કરો છો એનું રૂપ એનું સ્વરૂપ એનો સ્વભાવ તો તમારા લક્ષમાં આવ્યો નથી. કોનું ધ્યાન કરશો? ધ્યાન કોનું કરવું છે? આત્મા. તો જેનું ધ્યાન કરવું છે એનું સ્વરૂપ તો એને પ્રથમ સમજવું જોઈએ. એ આત્મા જેનું ધ્યાન કરે છે ને, ધ્યાન ધ્યેયનું ધ્યાન હોય, ધ્યેય તો પરમાત્મા પોતાનો સ્વભાવ જ્ઞાનાનંદ આત્મા, જે શરીરથી રહિત આઠ કર્મથી ભિન્ન અને પુણ્ય પાપની લાગણીથી પણ ભિન્ન એવો એક સર્વજ્ઞ પદ આત્મા વર્તમાન મોજુદ પરમાત્મા, પરમાત્મા છે, પૂર્ણાનંદની મૂર્તિ આત્મા છે. એનામાં કિંચિત માત્ર પણ કરવું કરવાપણાનો એનો સ્વભાવ નથી. એ આર્થ ધ્યાન રુદ્ર ધ્યાનને તો ન કરે. આર્થ ધ્યાન એટલે દુઃખદાયક પરિણામ. ઈષ્ટનો વિયોગ થાય, એને આકુલતા થાય. અનિષ્ટનો સંયોગ થાય તો એને આકુલતા થાય, એને આર્થ ધ્યાન કહેવામાં આવે. અને વેદના જનિત શરીરમાં કઈ રોગ આવ્યો અને વેદના થઈ એને પણ આર્થ ધ્યાન કહેવામાં આવે છે. ને ચોથો બોલ છે હું ભૂલી ગયો છું. પછી બીજો ભેદ છે રુદ્ર ધ્યાન. એમ કે જૈન દર્શનમાં કઈ ધ્યાન છે કે નહીં એમ લોકો તર્ક કરે છે. અરે જૈન દર્શનમાં ધ્યાન છે, બાકી શું ધ્યાન છે? ભગવાનના માર્ગ સિવાય કોઈ પણ માર્ગમાં આત્માનું ચોખ્ખું સ્વરૂપ નથી, તેથી ધ્યાન પણ ખોટા છે. રૌદ્ર ધ્યાન એટલે હિંસાનંદી, ચૌર્યનંદી, પરિગ્રહાનંદી, જેમ કે ચોરી કરે અને આનંદ માને મનાવે, અને હિંસા કરે કોકને મારે અને બહાદુરી, એને રૌદ્ર ધ્યાન. બહુ તીવ્ર દુઃખના પરિણામ રૌદ્ર ધ્યાન સેવનારો જીવ નરકમાં જાય. અને પરિગ્રહાનંદી, બહુ જાજો પરિગ્રહ હોય અને એમાં આનંદ જ મહિના કરે, અને આનંદ માને મનાવે ને માનતા હોય ને અનુમોદન કરે, મોટા બંગલાઓ કરે, મોટું ફર્નિચર તો એ બધાને બતાવે, ગાંઠના ચા પાણી પાય, હાલો હાલો અમારે છે બંગલો જવા. પરિગ્રહનંદી છે, પરિગ્રહમાં એ આનંદ માને છે, રુદ્ર ધ્યાન છે. હિંસાનંદી, ચોર્યાનંદી, પરિગ્રહાનંદી એક ચોથો બોલ છે. હંસાનંદી ખોટું બોલે, હંસાનંદી ખોટું બોલે રાજી, આને બરાબર મેં છેતરો, ખોટું બોલીને આ મારી જાળમાં આવી ગયો. ખોટું બોલે બીજાને ફસાવે અને આનંદ પોતે માને. રુદ્ર ધ્યાન ઘણા, રુદ્ર એટલે ઘણું દુઃખ. એ આત્મા બહુ દુઃખી થાય છે, એને ખબર નથી, ભાન નથી, એને મૂંડ છે કે એ પરિણામથી શું એને આકરા ફળ ભોગવવા પડશે એને ખબર નથી. બે પ્રકારના ધ્યાન માથા ધ્યાન છે, છોડવા લાયક છે. એ આર્થ ધ્યાન અને રુદ્ર ધ્યાન પરના લક્ષ્ય થાય છે. આર્થ ધ્યાન અને રુદ્ર ધ્યાન બે પરાશ્રિત છે. પરનું અવલંબન કરીને, નિમિત્તનું ભેદનું અવલંબન કરીને પ્રવૃત્તિ જે પરિણામની થાય તેને આર્થ ધ્યાન અને રુદ્ર ધ્યાન કહેવામાં. ત્રીજો એક ધર્મ ધ્યાન છે. હવે એ ધર્મ ધ્યાન ચોથા ગુણ શાંતિ પ્રગટ થાય ગ્રસ્ત અવસ્થામાં. ધર્મ ધ્યાન એટલે ધર્મી એવો પોતાનો જે આત્મા, એ કેવળ માત્ર જ્ઞાતા સ્વરૂપ છે. એ કરવું એ આત્માના સ્વરૂપમાં સ્વભાવમાં નથી. આત્મા અકારક અને અવેદક છે, અકર્તા અને અભોક્તા છે. આત્માનું સ્વરૂપ મૂળ સ્વરૂપ, ઓરિજિનલ સ્વરૂપ. આપણે પાંદડા તોડવા નથી, આપણે તો મૂળમાં ઘા મારવો છે. કે આત્મા પોતે જ્ઞાતા સ્વભાવી હોવા છતાં જ્યાં સુધી એના અભિપ્રાયમાં શ્રદ્ધામાં આત્મામાં કરતાપણું સ્થાપે છે ત્યાં સુધી એ આત્માનું ભલે ચિંતન બે ઘંટા ચાર ઘંટા કરે પણ આત્મા જવાબ નહીં દે. કેમ કે જે ખોટું છે એનું ધ્યાન ખોટું હોય. જેનું ધ્યેય સાચું એનું ધ્યાન સાચું હોય તો આત્મા આ ધર્મ ધ્યાન થાય છે ને, આત્માના લક્ષ્ય આત્માને આશરે કે આ ભગવાન આત્મા આર્ત ધ્યાન ને રુદ્ર ધ્યાન નો તો કરતા નથી, પણ ધર્મ ધ્યાન નો પણ આત્મા કરતા નથી. ધર્મ ધ્યાન નો પણ આત્મા જ્ઞાતા છે. ધર્મ ધ્યાન રૂપ અવસ્થા આત્માના લક્ષે એકાગ્ર ચિંતન ધ્યાન, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એકને અગ્ર કરીને ભગવાન આત્માને અગ્ર કરીને મુખ્ય કરીને એમાં ઉપયોગને લગાવો ત્યારે તમામ પ્રકારની ચિંતા માનસી ધોકાઈ જાય. એવા ધ્યાનને પરમાત્મા ધર્મ ધ્યાન કહે છે. અને એ ધર્મ ધ્યાન સુખરૂપ છે, અનાકુળ આનંદરૂપ છે. જેમ આર્ત ધ્યાન રુદ્ર ધ્યાનમાં દુઃખ હતું, એમ ધર્મ ધ્યાનમાં ધ્યેય તો પોતાનો આત્મા ધ્રુવ પરમાત્મા, ભગવાન આત્મા, અનંત ગુણનો પિંડ, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય પ્રભુત્વ શક્તિ વિભુત્વ શક્તિ, એવી એવી અનંત 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 શક્તિ બિરાજમાન, શક્તિવાન અનંત ગુણથી બિરાજમાન એવો ગુણી પોતાનો જે આત્મા, એનું જ્યારે આત્મા ધ્યાન કરે છે ત્યારે એને પ્રથમ સમ્યક દર્શનના કાળમાં નિર્વિકલ્પ ધ્યાન આવે. એ નિર્વિકલ્પ ધ્યાનને નિશ્ચય ધર્મ ધ્યાન કહેવાય. અને પછી સવિકલ્પ દશામાં આવીને આત્માનું ચિંતન કરે છે. સવિકલ્પ દશા છે પણ આત્માનું ચિંતન કરે છે, તેને વ્યવહાર ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. ધર્મ ધ્યાનના બે ભેદ નિશ્ચયને વ્યવહાર. જગતને કાંઈ ખબર નથી ભાઈ, આ બીજા હવે અન્ય મતીમાં ધ્યાનની શિબિર ની યોગ ની સિમી સિવી યોગ યોગ સાધના. અરે યોગ યુઝ ટુ જોઈન્ટ, યોગ એટલે કે પોતાના ઉપયોગને આત્મામાં જોડવો, તેનું નામ યોગ છે. અને ઉપયોગ આત્મામાં જોડાઈ ગયો તે સાધક ધર્માત્માને યોગી પુરુષ કહેવામાં આવે. હા, યોગ એટલે ઉપયોગને આત્મામાં અંતર્મુખ થઈને જોડી દેવો. એ વખતે એને ઉપયોગમાં બીજું કાંઈ જણાતું નથી. એવી એક ઉપયોગની આત્મામાં જોડાણ થાય તેને પરમાત્મા યોગ કહે છે. અને એ ઉપયોગ અને આત્માને બેને અભેદને વિચારવામાં આવે તો એને યોગી કહેવામાં આવે. યોગ અને યોગી, યોગ તો ઉપયોગનું આત્મામાં જોડાણ, પરમા જોડે છે ને ઉપયોગને આખો દિવસ, તો આવડે છે ને, આવડે છે ને કહેવાય ગયો. હવે એ ઉપયોગને આત્મામાં જોડવો તેને યોગ કહેવામાં આવે. અને એ ઉપયોગનું આત્મામાં જોડાણ થઈ જાય ત્યારે આત્મા અને એ ઉપયોગનું જોડાણ એવા બે પ્રકારના ભેદ વિલય પામી જાય તેવી દશાને યોગી કહેવામાં આવે. એ અહીંયા તો ધર્મ ધ્યાન કેમ પ્રત્યે અને આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાનનો કેમ અભાવ થાય. અનંત અનંત કાળથી આત્મા દુઃખી થઈ રહ્યો છે અજ્ઞાનથી, પર્યાય દ્રષ્ટિથી પરના લક્ષે એ રાગ અને દ્વેષને મોહ ઉત્પન્ન કરતો મોહ સહિત જાણે છે. મોહ રહિત જાણપણું એક સમય માત્ર પણ થયું નથી. એ મોહ રહિત કેવી રીતે થવા એ આ ગાથામાં સમજાવે. આ રીતે આત્માને અને ક્રોધાદિને ત્રણ ને બે પાંચમી લીટી છે, પાનો 133 નવામાં, જૂનામાં જે હોય તે નીચેથી 2-4 છઠ્ઠી લીટી ઉપર. આ રીતે આત્માને એટલે જ્ઞાનાનંદ આત્માને પોતાના સ્વભાવ ભાવને ચૈતન્ય પરમાત્માને ચિન્હ માત્ર સ્વભાવથી ભરેલો આત્મા છે. એમાં આર્ત ધ્યાન નથી, રુદ્ર ધ્યાન નથી, ધર્મ ધ્યાન નથી અને શુક્લ ધ્યાનનો પણ જેવા અભાવ છે. શું કહ્યું? પણ ધર્મ જ્ઞાન તો અમારે પ્રગટ કરવું છે, આત્મામાં નથી. હા, આત્મામાં નથી, એ પરિણામ નો ધર્મ છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન એ પરિણામ નો ધર્મ છે. પરિણામ તો આવે ને જાય છે, અનિત્ય ક્ષણ ભંગુર છે. હું તો નિત્યાનંદ અવિનાશી પરમાત્મા. જેમાં આર્ત ધ્યાન ના પરિણામ નથી, જેમાં રુદ્ર ધ્યાન ના પરિણામ નથી, જેમાં ધર્મ ધ્યાન ના પરિણામ નથી, જેમાં શુક્લ ધ્યાન ના પરિણામ નથી, એ પરિણામ થી ભિન્ન અપરિણામી નિશ્ચિત પરમાત્મા જ્ઞાનાનંદ આત્મા. એવો જે આત્મા અને અને ક્રોધાદિકને ક્રોધાદિકને આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન ને મુક્તિથી એક વસ્તુ પણ નથી. આ એક ટુકડો તો ન્યાલ કરી દે એમ છે. દેહ ને આત્મા ને એક પણ નથી. જો ભીડ પણ છે તો દેહ મારો એમ કેમ મમતા કરે? જો તું મમતા કરસ તો અમે જાણીએ છીએ કે દેહ ને આત્મા નું ભિન્ન સ્વરૂપ થી જાણ્યું નથી. મમતા કરે ને અમે આત્મા અને દેહ ને ભિન્ન જાણીએ. ખોટી વાત, મીઠા બોલો છે. જો તે આત્મા ને દેહ ભિન્ન જાણ્યા હોય તો દેહ પ્રત્યે તને મમતા હોઈ શકે નહીં. મોહ ન હોય દેહ પ્રત્યે રાગ આવી જાય. રાગ દ્વેષ આવે દેહ પ્રત્યે સાધક ને, પણ મોહ હોઈ શકે નહીં. મમતા ન હોય મમત્વ પરિણામ આત્મા સિવાય જે અનેરા નોકર્મ પદાર્થ, દેહ ને પણ બધ નોકર્મ કહેવાય અને દેહ સિવાય છૂટા પદાર્થો છે આને એને અબધ નો કર્મ કહેવાય. નોકર્મ ના બે ભેદ, બધ નો કર્મ અને અબધ નો કર્મ. દુકાન પરિવાર કુટુંબ એને અબધ નો કર્મ કહેવાય. એ આત્માના સાથે એક ક્ષેત્ર આવગાય બંધાયેલા નથી, છૂટા છે. દેહ છે ને એ એક ક્ષેત્ર આવગાય સંબંધ બંધ થયેલો છે. જ્યાં જાઓ ત્યાં દેહ સાથે જાય છે, પણ દુકાન હારે આવે ના આવે એને અબધ નો કર્મ કહેવાય અને બધ નો કર્મ કહેવાય. એ બધ નો કર્મ ની અંદર જ્યાં સુધી મમકાર પણ પડ્યું છે ત્યાં સુધી આત્મા ને દેહ જુદા છે. એ વાચા જ્ઞાન છે. જો જુદા છે, પર છે દેહ ને તે પર માનો તો મારું કેમ માનો છો? અને મારું માની ગયો છો તો એ પર છે. એ તારી વાચા જ્ઞાન છે. પર ને પર જાણે તો મોહ છૂટી જાય, પણ પર ને સ્વ જાણે છે એટલે મોહ છૂટતો નથી. એ પર પદાર્થમાં મમકાર કરે છે અને અંદરમાં ક્રોધાદી આત્માને ને ક્રોધાની હવે અંદરની વાત છે મૂળમાં. હા, દેહ ને આત્મા જુદા છે એ તો અનુમાન જ્ઞાનમાં એને આવે, પણ આત્માને રાગ, આત્માને ભક્તિનો રાગ, આત્માને દેશના લગતી સાંભળવાનો પ્રશસ્ત રાગ, શુભ રાગ, એ આત્માથી બાહ્ય છે. એ એક વસ્તુ નથી. આત્માને આધારે રાગ થતો નથી. જેમ આત્માને આધારે જ્ઞાન થતું માલુમ પડે છે તેમ આત્માને આધારે ક્રોધાદી કે રાગાદી એ થાય છે એમ જાણવામાં આવતો. ત્યારે રાગનો આધાર કોણ છે? કે રાગનો આધાર રાગ છે. અને જરા કુંડાણમાં તારે જવું હોય તો રાગનો આધાર પૂજગલ છે, એ આત્મા આધાર નથી. બે તત્વ ભિન્ન છે, આત્મા અને ક્રોધાદી, એને નિશ્ચયથી એ વસ્તુ પણ નથી. એ ભિન્ન ભિન્ન વસ્તુ છે બે. જો એક વસ્તુ પણ હોય તો સિદ્ધ પરમાત્મા દશા પ્રગટ થાય ત્યાં પણ ક્રોધાદી ને રાગાદી જવા જોઈએ. એક વસ્તુ પણ હોય તો, જેમ આત્માની સાથે જ્ઞાન ને એક વસ્તુ પણ છે, ભિન્ન વસ્તુ પણ નથી, પણ રાગાદી ને આત્માને તો ભીન વસ્તુ કરી છે. વસ્તુ એ ભીન છે, ભાવે ભીન એમ નહીં. શું લખ્યું છે આમાં? આ આત્મા અને ક્રોધ આદિક ને ક્રોધ આદિક એમાં બધા કસાયો આવી ગયો. સુખ કે કસાય માત્ર આવી જાય. ક્રોધ કેતા ક્રોધ આદિ કહીએ, ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા ત્રિવેદ પુરુષવેદ નપુષકવેદ અનેક પ્રકારના પાપને પરિણામ પુણ્યના પરિણામ બધા આત્માને અને ક્રોધ આદિકને નિશ્ચયથી આહા ખરેખર અંતરદ્રષ્ટિથી આત્માને જોવામાં આવે ત્યારે નિશ્ચય કે સ્વાસ્થિક નિશ્ચય ઉપયોગને આત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરવામાં આવે ત્યારે તે નયે તે જ્ઞાનથી આત્માને જોવામાં આવે તો આત્માથી ક્રોધાદિ ભિન્ન છે બરાબર એમ અનુભવમાં આવે. આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આ હા હા યાદ કરી નાખે એવો એક આ ટુકડો છે. આ મંગલમય મંત્ર છે. આત્માને એટલે શુદ્ધાત્માને અશુદ્ધ પર્યાયની સાથે એક વસ્તુ પણ નથી એ ભિન્ન ભિન્ન વસ્તુ છે. શુદ્ધાત્મા અને અશુદ્ધ પર્યાય એ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે, એક નથી. એટલે એક નથી એટલે એ પરિણામ પ્રત્યે અહંકાર છૂટી જાય છે અને જેને એક ભાષે છે એને રાગાદીમાં અહંકાર ચાવીને રહેતો. અહંકાર એટલે હું એનો કરનારો છું. કેમ કે જે જેનો સ્વામી થાય ત્યારે તેમાં કરતા બુદ્ધિ આવે અને કરતા બુદ્ધિ હોય ત્યાં ભોગતા બુદ્ધિ હોય હોય ને. આ અંદરની વાત છે. નિર્વિકલ્પ તત્વ અને વિકલ્પ એ બેને એક વસ્તુ પણ નથી. નિર્વિકલ્પ તત્વ એટલે અભેદ સામાન્ય ચિન્ માત્ર આત્મા. નિર્વિકલ્પ ને પર્યાય ને પણ નિર્વિકલ્પ કહેવાય અને દ્રવ્ય ને પણ નિર્વિકલ્પ કહેવાય. હવે દ્રવ્ય શું ને પર્યાય શું? સોનું છે સામાન્ય દ્રવ્ય કહેવાય અને એની અવસ્થા ને પર્યાય કહેવાય. આ તો સાવ સહેલી વાત છે. રાત્રે કહ્યું તું કે નવ તત્વ ના નામ પણ જૈન થઈને આવડે નહીં. પછી રાત્રે ડાક્ટર આવ્યા હતા બિચારા કેળા હતા. ઓહો હો હો વાત સાચી છે. અમને શરમ થાય છે. હા હા કહ્યું કોણ જીવ કહ્યું શરમ થાય છે અમને. હા હા જૈનમાં જૈનમાં અમને નવ તત્વના નામ પણ અમને આવડે નહીં. કે 15 દિવસ પહેલા નવ તત્વના નામ મને આવ્યા શીખો 15 દિવસ પહેલા. અને મને તો લાગે છે કે જે આ તમે તત્વની વાત કરો છો એ જ મજા આવી. ઉમળકાથી કહ્યું આ માળા ફેરવીને આ ક્રિયા આ ક્રિયાને હરિહરી કરીને આ હા હા એમાં કઈ વળે એમ નથી. તત્વની વાત સમજવા જેવી છે. કેમ કે તત્વની વાત બુદ્ધિ ગ્રાહ્ય છે. આ દેખતી શ્રદ્ધા છે. તત્વજ્ઞાનમાં દેખતો સિદ્ધાંત થાય છે અને તત્વજ્ઞાનને છોડીને એ બધું આંધળો સિદ્ધાંત છે. અર્થ તો એને આજે કરશો સારું પણ એટલું પકડ્યું તો ખરું. હા હા બહુ પ્રસન્નતા આવી. બોલો આ તો ભાઈ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત ભગવાનની કહેલી વાત ભગવાન સાંભળે છે એને ન બેસે બધા ભગવાન છે. આ કોઈ સ્ત્રી કે પુરુષ કોઈ નથી. આ હા ભગવાન ભગવાન એટલે જ્ઞાનવાન. જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો આત્મા તેને ભગ વાન કહેવામાં આવે. એનો વાન જ ભગ છે. એનું સ્વરૂપ જ ભગ છે. ભગ એટલે જ્ઞાન ને આનંદ ને લક્ષ્મીથી ભરેલો તેને ભગવાન કહેવામાં આવે.
સત્ય
તો ગુરુદેવે કહ્યું છે કે નૈરુદીમાં આ તત્વજ્ઞાન ની કદર હશે એનું વચન ફરે. વચન સીધું છે ને. આવે છે. નાસ્તિક જેવાને પણ હા પાડવી પડે છે એમ માન કે આ પોતાના ઘરની વાત છે એક વાત, અને બીજું આ કોઈ કલ્પના થી વાત આવી નથી. આના મૂળિયા બહુ ઊંડા છે. સર્વજ્ઞ ભગવાન માની વાણીમાંથી આ વાત આવેલી. અને કુનકુન ભગવાન મહાન આચાર્ય દિગંબર થયા એ જમીનથી ચાર તસુ તો ઉપર ચાલતા હતા. જમીનને પગડતો નહોતો. અને રુધિધારી મુનિ અહીંથી સીધા મહાવીર આશ્રમમાં ગયા. સોદહે 8 દિવસ રહ્યા. ભગવાન સિમંદર સાક્ષાત પરમાત્મા તીર્થંકર 20 તીર્થંકર બિરાજમાન છે. એમાં પેલા શ્રી સિમંદર ભગવાન છે. પૂર્વ દિશામાં મહાવીરમાં આની કો આ બાજુ છે. અહીંયા બિરાજ અહીંયા ગયા હતા, પધાર્યા હતા. અને અહીંયા 8 દિવસ રહી અને એ તત્વજ્ઞાન લયા. તત્વજ્ઞાન તો હતું પણ વિશેષ જ્ઞાન લઈને આવીને આ સમય સારા દિશાસ્ત્રો લખ્યા છે. આ તો સર્વજ્ઞ ભગવાન થી સાક્ષાત આવેલી દિવ્યધ્વની છે. એ આપણને વારસામાં મળી ગુરુદેવ દ્વારા. ગુરુદેવ દ્વારા આપણને વારસામાં મળી. પિતા પુત્ર ને વારસો આપે, પછી પુત્ર એના પુત્ર ને વારસો આપે કે નહીં એમ ઉતરો ઉતર. આ તો વાણી અપૂર્વ છે, ન્યાલ કરી દે એ વાત છે. જો જરા મધ્યસ્થ થઈ અને પોતાનું હિત કરવું છે એમ સમજી અને જો સાંભળે તો કામ થઈ જાય. આ કઈ પ્રચાર અર્થે અમે નથી આવ્યા. આ તો ભૂખા તરસા હોય એને ગુરુદેવ કહે કે નૈરોગીના જેઓને તૃષા લાગી છે તમે જાઓ. અને નૈરોબી ના મરણની સાથે જ્ઞાન નું પાન કરતા કરતા આખું નૈરોબી ભલે પાન કરે આખું ખૂટે એમ નથી. એનું ગોળાનું પાણી તો ખૂટી જાય પણ જ્ઞાન ના ને પાણી જલ ખૂટે નહી. જેમ જેમ જ્ઞાન ને ખૂટે તેમ તેમ જ્ઞાન ઘટીને પામે. શું કે છે કે આ આત્માને ને દેહને તો એક વસ્તુ પણ નથી. હવે આત્માને દેહને એક વસ્તુ પણ નથી તો પૈસા ને આત્માને એક વસ્તુ પણ હોય ભીન છે ને. પૈસા ભીન તો પૈસા પ્રત્યે મો આજ ફરો જ નહીં કે કાલ. જો ભીન છે છૂટતો નથી, હું છોડતો નથી. છૂટતો નથી ભાઈએ કહ્યું. શું કહ્યું કે છૂટતો નથી. શું જેઠાલભાઈ શું કહ્યું બધાને લાગુ પડે તો જેઠાલભાઈ નું તો નામ મોટાનું નામ લેવાય. મોટા મનવાળા હોય ને એને નામ લઈને ખોટું ન લાગે. શું બધાને લાગુ પડે કે છૂટતો નથી. બહુ છૂટતો નથી કે હું છોડતો નથી. હા હું છોડતો નથી કેમ કે મારી મારી ભૂલ છે, મારો દોષ છે. એ પૈસો મને વળગતો નથી, હું પૈસાને વળગો છું. આવ છડા પણ કથો એને બદલે કે હું એને પકડી રાખું. એ આપણે પકડતો એ તો જળ છે. એ ક્યાં કહે છે કે મારા પ્રત્યે તમે મોહ કરો, રાગ કરો, દ્વેષ કરો. જળ પદાર્થ કહે છે હે એ કહે છે કે મારા પ્રત્યે તમે મોહ કરો, રાગ કરો, દ્વેષ કરો કહે છે જળ. ત્યારે પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને પોતે સ્વભાવથી ભ્રષ્ટ થઈને ચ્યુત થઈને એ પર પદાર્થ મારા 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 એમ મમતા કરીને મળે એ મોહ છોડવાનો કાળ આવી ગયો છે. કાળ પાકી ગયો છે. સબ અવસર આ ચુકા હે. આત્માને ને ક્રોધાદિક ને મોહાદિક ને રાગાદિક ને દ્વેષ ને બધા લઈ લેવો. બધા બોલ એકો એક વિકાર માત્ર. સ્વભાવ અને વિભાવ ને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. એટલે કે ભિન્ન વસ્તુ પણ છે. બે તત્વો ભિન્ન ભિન્ન રહેલા છે. આ પ્રમાણે આત્મા અને આશ્રયોનો જે આત્મા ને ક્રોધાદિક શબ્દ હતા ને એને બદલે ક્રોધ ની જગ્યાએ આશ્રો શબ્દ વાપરે છે. હવે આ રીતે આત્મા ને આત્મા અને આશ્રવો નો વિશેષ એટલે તફાવત, તફાવત વિશેષ દેખવાથી એટલે આત્મામાં ચૈતન્ય લક્ષણ છે અને આશ્રવમાં જળ લક્ષણ છે. આત્મા પવિત્ર છે, આશ્રવ મલિન ભાવ છે. આશ્રવ આત્મા ચૈતન્ય ને આશ્રવ જળ, આત્મા જ્ઞાન ને આનંદ નો પુંજ અને આશ્રવ દુઃખના કારણ છે, એમ બેના લક્ષણ જુના છે. બેના લક્ષણ એક નથી. પાણી મેલું છે તો એમાં બે ભાવ છે. પાણી એનો સ્વભાવ સ્વચ્છ છે અને મેલું છે એ માટીનો ધર્મ છે. તો એ મેલ અને સ્વચ્છ પાણી એ એક વસ્તુ નથી, એ બંનેની વસ્તુ છે. કેમ કે મેલ નીકળી જાય છે એટલે ભીમ સંયોગ છે. જો સંબંધ છે સંયોગ થી સંબંધ. આત્મા અને આશ્રવોનો વિશેષ તફાવત દેખવાથી બે ના લક્ષણ જુદા જુદા છે એમ પોતાના જ્ઞાનમાં લેવાથી દેખવાથી એટલે જ્ઞાનમાં લેવાથી જાણવાથી જયારે આ આત્મા તેમનો ભેદ એટલે ભિન્નતા. વિશેષ અને ભેદ બે શબ્દ છે. વિશેષ એટલે લક્ષણ ભેદે જુદા અને ભેદ એટલે પ્રદેશ ભેદે ભેદ જુદા છે. રાગ અને આત્મા નો એક પ્રદેશ નથી, એક ક્ષેત્ર નથી, ભિન્ન ક્ષેત્ર છે. જેને આત્માનું ક્ષેત્ર ને રાગ નું ક્ષેત્ર એક લાગે છે એને એકત્વ બુદ્ધિ છે. અહીંયા નિશ્ચયની વાત ચાલે છે. વ્યવહાર ને એક ક્ષેત્ર છે, આત્માનું ને રાગ નું પર્યાય દ્રષ્ટિ એક ક્ષેત્ર છે. પણ આપણે હવે વ્યવહાર લઈના વચનને વળગવું નથી, કેમ કે અભૂતાર છે. બીજાના ભાવને બીજાનો કહે છે, વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. નિશ્ચય નહીં, એ આત્માનો જેવો ભાવ છે તેનો તેવો જ કહે, અન્યથા પ્રતિપાદન કરતો. આ આત્મા તેમનો ભેદ, આત્મા અને રાગ બે જુદા દ્રષ્ટિમાં જ્યાં આવ્યા, જ્ઞાન ને શ્રદ્ધાનમાં જુદાઈ જાણી, લક્ષણ થી જુદા જાણ્યા અને પ્રદેશ થી ક્ષેત્ર થી પણ જ્યાં જુદા પાડ્યા જાણ્યા, ભિન્નતા જાણે છે ત્યારે આ આત્માને આ કેમ અનુભવ થાય? આત્માનો શિષ્યનો પ્રશ્ન તો એ કરતા કર્મ ની પ્રવૃત્તિ નો અભાવ ક્યારે થાય? કરતા કર્મ ની પ્રવૃત્તિ તો છે પણ એનો અભાવ ક્યારે થાય? કે જયારે તેમને ભિન્નતા જાણે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં, અનાદિ કાળથી મોહ હોવા છતાં અને રાગની સાથે એકત્વ બુદ્ધિરૂપ કરતા કર્મની પ્રવૃત્તિ હોવા છતાં, કરતા કર્મની પ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન એટલે બે ભિન્ન છે અને એક માન્યું એમના અજ્ઞાન અને એક માને ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ, કરતા આત્મા બને અને રાગ એનું કર્મ બને અજ્ઞાન છે. એવી આત્માને અનાદિ હોવા છતાં એટલે અનાદિ કાળની આ કરતા કર્મની બુદ્ધિ અજ્ઞાનથી અને તળે તો કેટલો કાળ લાગે? એક સમય માત્રમાં તળી જાય. દ્રષ્ટિ ફેરવાની વાત છે. દ્રષ્ટિ બહિર્મુખ છે, એ દ્રષ્ટિ અંતર્મુખ આવે એટલી અનાદિ હોવા છતાં પણ અજ્ઞાન થી ઉત્પન્ન થયેલી એવી પરમા કરતા કર્મ ની પ્રવૃત્તિ. પરમા એટલે શેમાં? ક્રોધાદિ ભાવમાં પરમા, પર પદાર્થ ન લેવો. રાગ દ્વેષ મોહનો ભાવ, શુભ ને શુભ ભાવ, એ પર છે. આત્માની જાતનો એમાં અભાવ છે. આત્માને એની જાત અણમળતી છે, મળતી આવતી નથી. જેમ ચાંદી અને સોનું એ બે મળતા નથી, મળતા આવે છે પણ મળતા છે, એમાં આત્મા અને રાગાદી એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં જેને એકત્વ અભિન્ન પણ ભ્રાંતિથી ભાસી છે તેથી તેની કરતા કર્મની પ્રવૃત્તિ અનંત કાળથી હતી. એ પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે જ્યાં ભેદ જ્ઞાન થયું કે મારો આત્મા ભિન્ન રાગ ભિન્ન. આત્મા ભિન્ન અને રાગ ભિન્ન એમ પ્રથમ ભેદ જ્ઞાન નો વિચાર આવે, પછી રાગ ભિન્ન એ વિચાર છૂટી જાય, પછી હું જ્ઞાનાનંદ આત્મા છું એમ એક અસ્થિ નો માત્ર વિચાર આવે. અસ્થિ નો વિચાર આવ્યા પછી એ વિચાર પણ છૂટી, માનસિક વિચાર છૂટી જાય ને આત્મજ્ઞાન પ્રગટ. હા, ક્યાં સુધી લઈ ગયું છે ભાઈ? ચાલો બરાબર. કરતા કર્મ ની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. જો જયારે આ રીતે આત્મા ને રાગ બે જુદા જણા, ત્યારે અનાદિ કાળની એકત્વ બુદ્ધિ રૂપ કરતા કર્મની પ્રવૃત્તિ એ છૂટી જાય છે. તેની નિવૃત્તિ થતા અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. અસ્થિરતાથી હજી દ્રવ્ય કર્મનો બંધ થશે, પણ એકત્વ બુદ્ધિનો અજ્ઞાનજન્ય જે નિમિત્ત પણ હતું અને કર્મ બંધાતો હતું, 70 ક્રોડાંકોડીનું કર્મ બંધાતો હતું, એ હવે બંધને પામતો નથી, નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ જ થાય છે. આત્મ જ્ઞાન જ્યાં થયું ત્યાં બંધનો નિરોધ થાય છે. આશ્રમનો નિરોધ તેને સંવર કહેવામાં. આ થોડું મોટું થઈ ગયું, ડાક્ટર આવ્યા હતા.